ટ્રેક નંબર 14 સંવર નિર્જરા મોક્ષ વિશે. સંવર નિર્જરા મોક્ષની વિધિ શું? તે પર્યાય છે કે ગુણ? ચાલો પૂછીએ સમ્યક દ્રષ્ટિ એવા આપણા બેનશ્રીને.
ચત્તારી શરણ પૌજામી અભિંતા શરણ પૌજામી સિદ્ધા શરણ પૌજામી સાહુ શરણ પૌજામી કેવડી પણ તો ધનુ શરણ પૌજામી ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભવસાગર માં કરે તે સકળ કરણનો અનંત મોક્ષ કરણ સકળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તિ જાય સંસારમાં એ શરણ ચાર અવર શરણ ને કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગુઠે અમૃત છે લખી તણા ગંડા ગુરુવર તમને સમજે તો સદા મનુજી પડતા નજર આ મોક્ષ કો પર્યાય બોલા હૈ તો પર્યાય બોલા હૈ તો આત્મા તો શુદ્ધ શુદ્ધ આત્મા ત્રિદાલી ધ્રુવ સ્વભાવ જો હૈ વો તો મુક્તિ મુક્તિ સ્વરૂપ હી હૈ તો ઉસકો તો પર્યાય કી અપેક્ષા સે કુછ સમજ નજર મોક્ષ કહેને મેં આતા હૈ
શુદ્ધાત્મા તો એ દ્રવ દ્રષ્ટિ દેખો તો શુદ્ધાત્મા તો અનાદિયન મોક્ષ સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે એમાં સંવર નિર્જર સાધકની પર્યાય કેવી વ્યવહાર છે ભાઈ એને પર્યાય છે કારણ સંવર નિર્જર બધી સાધકની પર્યાય છે એમાં પહેલા સંવર સમ્યક દર્શન રૂપ થાય પછી ચારિત્ર દશા આવે એમાં વિશેષ નિદ્રા થાય પહેલા અમુક આપે અમુક નિદ્રા વિશેષ નિદ્રા મુનિ દર્શન એમાં વાપરી જાય એ બધી પર્યાયો છે દ્રવ ને પર્યાય બે વસ્તુનો સ્વભાવ છે જે પ્રગટ પર્યાય થાય છે મુક્તિની પર્યાય કહેવાય છે અને અનાદિ અનંત દ્રવ તો મુક્ત સ્વરૂપ છે પણ મુક્ત સ્વરૂપ દ્રવ છે પણ વેદન નથી એનું પોતાને સહાનુભૂતિનું વેદન નથી પર્યાય પ્રગટ થઈ નથી દ્રવ તો શુદ્ધ છે દ્રવમાં કઈ અશુદ્ધતા પેશી નથી ગઈ દ્રવ તો શુદ્ધ છે પણ પર્યાયનું વેદન નથી સહાનુભૂતિનું વેદન ક્યાં છે પર્યાય પ્રગટ થયા વગર વેદન થતું નથી એટલે એની સાધક દશા જયારે પ્રગટ થાય સ્વાનુભૂતિનું વેદન થાય છે અને એ સ્વાનુભૂતિ પછી વિશેષ વધતા વિતરાગતા થાય એટલે એને પૂર્ણ વેદન થાય એ પ્રગટ મુક્ત દશા આ શક્તિ રૂપે મુક્ત દશા છે ઓલું વ્યક્તિ રૂપે મુક્ત દશા એટલે એ દ્રવ ને પર્યાય નો મેળ છે દ્રવ ને પર્યાય વસ્તુનું સ્વરૂપ છે એટલે શુદ્ધ પર્યાય નથી ત્યાં સુધી વેદન નથી શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એટલે એને સ્વાનુભૂતિ વિતરાગ દશાનું વેદન થાય છે માટે પ્રગટ મુક્ત દશા આ શક્તિ મુક્ત દશા છે
વિભાવ છે બધો વિભાવ તું ચૈદ્રવ દ્રષ્ટિ ની અપેક્ષા એ કે છે દ્રષ્ટિ ની અપેક્ષા એ કે છે અસ્થિરતા છે અસ્થિરતા ટાળવાની છે તું ખેદ એને ઉભો છે દ્રષ્ટિ અપેક્ષા એ ખેદ કરીશ ને કે મારો આત્મામાં હલવાઈ ગયો ને એકત્ર થઈ ગયો તું તારો નાયક તું જાળવી રાખ નાયક એમ કે દ્રષ્ટિ અપેક્ષાની વાત છે સ્થિરતા ક્યારે મુનિ થાય ક્યારે આત્મામાં લીનતા કરી ક્યારે પ્રમત અપ્રમત ગુણસ્થાન કે મુનિઓની એવી ભાવના તો એને નિરંતર હોય છે હું એકત્ર થઈ જાય છે એવી શંકા કરીશ ને
મુક્ત
બંધ મોક્ષ ના પરિણામ, મૂળ બંધ મોક્ષ ના કારણો, એ બધી પર્યાયો છે. એ પર્યાય થી વસ્તુ, એને વસ્તુનું સ્વરૂપ અને પર્યાય જુદી છે, એ અપેક્ષા છે. અને એનો આશ્રય પર્યાય એક અંશ છે અને દ્રવ અંશી છે. એ અંશી ઉપર આશ્રય, અંશી નો આશ્રય કરવાથી અંશ પ્રગટ થાય છે. પણ એ અંશ અંશી નો ભેદ છે, પણ એવો સર્વથા ભેદ નથી. કે એવો સર્વથા ભેદ કે બે દ્રવ્ય નો ભેદ હોય એવો અત્યંત ભેદ નથી. અંશ અંશી નો ભેદ છે. અને એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો જ એ પર્યાય પ્રગટ થાય છે. એ સમ્યક દર્શન નો આશ્રય દ્રવ્ય છે. એ દ્રવ્યને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું પ્રગટ થાય છે. અને એનાથી આત્મા એવો જુદો, એવો જુદો નથી. એની એ પર્યાયનું એને ભેદન થાય છે. એનાથી શૂન્ય એટલે પર્યાય એનાથી ક્યાંક જુદી રહી જાય અને દ્રવ્ય ક્યાંક જુદું રહી જાય એવું નથી. એને એવો અત્યંત ભેદ નથી. એ પર્યાય પ્રગટ થાય એનો આત્માને વેદન થાય છે. સમ્યક દર્શન વેદન થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પણ આત્માને વેદન છે. એ નિર્મળ પર્યાયનું વેદન થાય છે. એ સાધના જે થાય છે, એ સાધના કઈ કોઈ બીજાને માટે થતી નથી, પોતે આત્માના સ્વરૂપને પ્રાપ્તિ કરવા માટે થાય છે. એ સાધના કઈ નકામી જતી નથી, એને આત્માનું વેદન થાય છે. અને મોક્ષની પર્યાય જે મુક્તિની પર્યાય થાય છે, કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એ પર્યાયનું આત્માને વેદન છે. એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી. દ્રવ્યના વિષયમાં એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી. એ અપેક્ષા એને જુદું કહેવામાં આવે. આ એવું ભેદ છે, અત્યંત ભેદ નથી. એને અત્યંત ભેદ એવું નથી કે એનું વેદન ન થાય. સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે એ સમ્યક દર્શન વેદન સ્વાનુભૂતિ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી બધું પ્રગટ થાય છે. માટે એ શૂન્ય છે તે તેને માટે પ્રગટ કરવું એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે સમ્યક દર્શન પછી આગળ જાય તે મુનિ દશા આવે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને જોતો હોય છે. એ બધું મુનિરાજને પણ વેદન છે, છઠ્ઠા સાતમાં. પણ એ સાધક પર્યાય છે, હજી પૂર્ણતા નથી. પૂર્ણ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એ કેવળ જ્ઞાનની પર્યાય પણ ગૌણ થાય છે, મુક્તિની પર્યાય પણ નથી. એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, મુક્તિની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, સમ્યક દર્શનની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. ક્યાંય એની દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ તો એક દ્રવ્યને ગ્રહણ કરીને બધી પર્યાયને ગૌણ કરે. જે સમ્યક દર્શન પ્રગટ થાય, એ સમ્યક દર્શનનો જે વિષય દ્રવ્ય છે, એ દ્રવ્યનો દ્રવ્ય વિષય કર્યો, પણ એની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. એ દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. પાંચ જ્ઞાનના ભેદો કે ઉદય ભાવ ને ઉપશમ ભાવ ને ક્ષાયક ભાવ, એ બધાના ભેદ એમાં આવતા નથી. ક્ષાયકની પર્યાય પ્રગટ થાય તો એના ઉપર એની દ્રષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિના દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. ભાઈ દ્રવ્ય દ્રષ્ટિના બળે જ બધી પર્યાય પ્રગટ થાય છે. પારિણામિક ભાવ ઉપર દ્રષ્ટિ દેવાથી બધું પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિના બળે બધું પ્રગટ થાય અને એ પર્યાયને ગૌણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે અને પણ પર્યાય એના છોરે જ પ્રગટ થાય છે અને એ પર્યાયનું વેદન થાય છે. જે દ્રષ્ટિ દ્રવ્યનો આશ્રય કરે એ દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે. પણ જ્ઞાનમાં બધું આવે છે, પર્યાયનું વેદન પણ થાય છે. માટે એ કાંઈ બધું નકામું નથી. તો દ્રવ્ય દ્રષ્ટિના બળમાં બધું બંધ મોક્ષના પરિણામ પણ જેમાં નથી, કેવળ જ્ઞાન પણ જેમાં નથી. એમ કહેવાય કે હવે એક પદ, આ પાંચ જ્ઞાન, કોઈ પદ કેવળ જ્ઞાનનું પદ પણ આત્માને જોતું નથી આવે છે ને, આ મોક્ષ પણ જોતું નથી. એટલે કે મોક્ષની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, પણ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિના બળે એ બધું ગૌણ થાય છે, એને કાઢી નાખવામાં આવે પણ એનું વેદન થાય છે. એનાથી શૂન્ય એટલે એવો શૂન્ય નથી કે એનું વેદન જ ન થાય, એની કોઈ અપૂરું વેદન થાય છે, એનું કોઈ અનુપમ વેદન થાય છે, કે જે ભાષામાં ન આવે એવું વેદન સમ્યક દર્શન સ્વાનુભૂતિનું થાય છે. પૂર્ણ થાય છે પૂર્ણ વિતરાગ દશામાં, ચારિત્ર દશામાં આત્માનું કોઈ અપૂર્વ અનુપમ વેદન. માટે એ પર્યાયો એવી નથી, એ તદ્દન ભેદ છે, એવું નથી. પણ જ્ઞાન સાથે નો વિવેક કર્યા કરે છે કે આ દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્ય ને પણ જ્ઞાન જાણે છે અને પર્યાય ને પણ જ્ઞાન જાણે છે, બધાને જાણે છે. એનું વેદન જ ન હોય તો પછી આ સાધક દશા તેની આ બધા દર્શન ચારિત્ર ની સાધના જે કરવામાં આવે છે તો આ વિભાવ ને આ સ્વભાવ ને કઈ પર્યાય હોય જ નહીં. તો આ માર્ગે જ બધા મોક્ષ પામ્યા છે. આ માર્ગે દ્રવ દ્રષ્ટિ ના બળે પર્યાયો પ્રગટ. તીર્થંકર ભગવંતો ચક્રવર્તીઓ ભરત ચક્રવર્તી બધા જે આ સાધના કરી કરીને મોક્ષ માં છે આ માર્ગે જ. અને પર્યાય તો સિદ્ધ ભગવાનમાં પણ હોય છે. પર્યાય સિદ્ધ દશા થઈ અને દ્રવ્ય દ્રષ્ટિના બળથી એટલે પર્યાય ને ગૌણ કરી દ્રવ્ય દ્રષ્ટિમાં એટલે સિદ્ધ ભગવાનમાં પર્યાય વહી ગયો નથી. સિદ્ધ ભગવાનમાં પણ પર્યાયો છે. જ્ઞાન જે જ્ઞાન ગુણ પ્રગટ થયો પૂર્ણ કેવળ જ્ઞાન આનંદ ગુણ એવા અનંત ગુણ પ્રગટ થયા એ બધા ગુણો ની પર્યાયો એક સમયમાં પરિણમન કરી દે છે. શ્રી ભગવાનને અગુરુ લઘુની બધી અગુરુ લઘુનું ગુણ છે એની બધી પર્યાયો એની ષટગુણ આની વૃદ્ધિ રૂપે કોઈ અચિંત્ય રૂપે એ દ્રવ્ય પરિણમન કરી દે છે. પ્રગટ રૂપે સંસારીઓની શક્તિ રૂપે છે શ્રી ભગવાને પ્રગટ રૂપે કોઈ અનુપમ રીતે એ અનંત ગુણોની પર્યાયો બધું એક સમયમાં પરિણમન કરી રહી છે. એવી અનંત કાળ સુધી પરિણમન કરે છે તો એમાંથી કઈ ખૂટતું નથી. એવી અનંત કાળ સુધી પરિણમન કરે છે એટલે પર્યાય એ દ્રવ્ય નું સ્વરૂપ છે. દ્રવ્ય પર્યાય દ્રવ્ય નું સ્વરૂપ છે. એ દ્રવ્ય મુખ્ય કરીને દ્રવ્ય પર્યાય પલટાય છે અને દ્રવ્ય શાશ્વત રહે છે એટલે દ્રવ્ય નો આશ્રય લેવામાં આવે છે. દ્રવ્ય ના આશ્રય આગળ લેવાય છે. નાયક સ્વભાવ ને દ્રઢ કરીને કે હું આ એક નાયક જ છું, આ બીજું જે સ્વરૂપ છે એ મારું નથી, આ શરીર તે હું નથી, આ વિભાવ તે હું નથી, એ બધું આપૂર્તા છે, એનાથી હું જુદો એક નાયક છું. એમાં એને ગુણ ગુણીના ભેદ પડે કે આ દર્શન તે હું, આ જ્ઞાન તે હું, આ ચારિત્ર તે હું. એમ દર્શન એક એક ગુણ સ્વરૂપ આત્મા નથી, આત્મા તો અખંડ નાયક છે. ત્યાં દર્શન ગુણ અને ચારિત્ર ઉપર એમ એની દ્રષ્ટિ જાય છે તો એ ગુણભેદ છે. એ ગુણભેદ વાસ્તવિક રીતે આત્મામાં નથી, એ ગુણભેદ તો એક લક્ષણ ભેદ છે. એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે અને આ ભેદ ને ગૌણ કરે તો જ એને સાચું યથાર્થ પ્રતિ છે ને તો જ એને નિર્વિકલ્પ દશા થાય. એટલે ઉપયોગ જે યથાર્થ પ્રતિ કરીને ઉપયોગ જે બહાર જાય છે ગુણ ગુણી ના ભેદમાં રોકાય કે ગમે ત્યાં રોકાય, ઉપયોગ ને સ્વરૂપમાં વાળી સ્વરૂપ તરફ સ્થિર કરે ઉપયોગ ને એ બહાર જ્ઞેયોને જાણવા જાય અથવા રાગમાં અટકતો હોય ગુણ ગુણી ના ભેદમાં અટકતો એ ઉપયોગ ને પોતામાં સ્થિર કરે કે આ ચૈતન્ય તેજ હું છું. એમાં કોઈ ભેદ ઉપર દ્રષ્ટિ એમાં લક્ષણ ભેદ જે પણ એ લક્ષણ ભેદ કઈ વાસ્તવિક ભેદ નથી, એ વિકલ્પ ઉઠે છે ગુણભેદ ઉપર દ્રષ્ટિ મૂકવાથી. એટલે આત્મામાં સ્થિર કરે આત્મામાં વિશ્રામ લઈને એ વિકલ્પ થી છૂટે છે. આત્મા એ ભેદ નહીં ગૌણ કરી દે. વિકલ્પ જયારે છૂટે ત્યારે ઉપયોગ સ્વર્ગમાં સ્થિર થઈ જાય. પણ આત્માનું અસ્તિત્વ જેને ગ્રહણ કર્યું હોય એને જે વિકલ્પ છૂટે છે. બીજી રીતે વિકલ્પ છૂટતા નથી. ધ્યાન કરે આત્માને સમજ્યા વગર કે જ્ઞાયકને ઓળખ્યા વગર, એકલી એકાગ્રતા કર્યા કરે, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકાગ્રતા કર્યા કરે, તો એવા ધ્યાનથી વિકલ્પ છૂટતો નથી. ધ્યાન તો આત્માને ઓળખી અને યથાર્થપણે ઓળખીને આત્મામાં એકાગ્ર થાય, નાયકને ઓળખીને એમાં પછી ગુણગુણીના ભેદ ઉપર દ્રષ્ટિ જતી હોય તો એને પણ ગમ કરીને એ ઉપયોગ બહાર જાય છે. મતિ જ્ઞાનનો ઉપયોગ ને શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ દ્રયગુણ પર્યાયમાં રોકાતો તેને પણ પોતાના સ્થિર એ જાતનું આશ્ચર્ય પણ પડી નાખે છે જાણવા માટે કે આ ગુણ શું છે, કે આ પર્યાય શું છે, કે આ દ્રવ્ય શું છે, કે એવી જાતના જે વિચારો રાગ મિશ્રિત છે એમાં અટકતું હોય. બીજા વિકલ્પ ને તો એને ગૌણ કર્યા પણ એમ અટકતું હોય કે આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ દ્રવ્ય કેવી જાતનું છે, ગુણ કેવી જાતનું, આ પર્યાય કેવી જાતનું, એમાં વિચાર ને વિચાર અટકતો હોય અને ભેદ પડતો હોય. એ બધાનું આશ્ચર્ય તોડીને એ જાણવાની એ ક્ષણે એ બધી જાણવાના ભેદને તોડીને અંતરમાં ઉપયોગને સ્થિર કરે કે હું તો જે છું તે છું, હું ચેતન દેવ છું, એમ ઉપયોગને પોતામાં સ્થિર કરે એટલે એને ગુણ ગુણનો ભેદ એને ગૌણ થઈ અને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશા થાય છે. ગુણ ગુણના ભેદ ઉપરથી દ્રષ્ટિ પણ છૂટીને આત્મામાં સ્થિર થાય તો એને નિર્વિકલ્પ દશા થાય અને અંતરમાંથી જ્ઞાયક દેવ એને પ્રગટ થાય. અંતરમાંથી એવું છૂટી જાય બસ એ જ્ઞાયક તે જ્ઞાયક અનંતમાંથી ભરેલો જ્ઞાયક એવી નિર્વિકલ્પ દશા તો એને પ્રાપ્ત થાય. અસ્તિત્વ ગ્રહણ એક આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરે તો જ આ થાય. આ છોડ્યું પછી આ છોડ્યું એમ આત્માને જ્ઞાયકને ગ્રહણ કર્યા વગર કે મેં બધું છોડીને બધું ભેદ છોડી દીધું, પણ આત્માને ગ્રહણ કર્યા વગર અભેદ ઉપર દ્રષ્ટિ કર્યા વગર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર્યા વગર નાયકને ગ્રહણ કર્યા વગર કોઈ જાતનો ભેદ છૂટતો નથી. એવી જાતની એકાગ્રતા કરે પણ જો નાયક ગ્રહણ ન થયો તો એવી જાતનું ધ્યાન કરે તો વિકલ્પ છૂટતા નથી. પણ ધ્યાન આત્માને ઓળખીને નાયકને ઓળખીને એનું અસ્તિત્વ ગ્રહણ કરીને પછી એમાં સ્થિર થઈ જાય તો એના વિકલ્પ છૂટી જાય છે. ગુરુદેવે આ માર્ગ સ્પષ્ટ કરીને સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે અને એ માર્ગે જ પ્રગાઢ થાય છે અને એ જ માર્ગ છે, મુક્તિનો ઉપાય છે, એ જ એક સુખનો ઉપાય છે, કયું એ જ છે. એમાં કોઈ નયો રહેતા નથી આત્મામાં, કોઈ નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. શાસ્ત્રોમાં આવે છે નિક્ષેપ ક્યાં ચાલ્યા જાય, એમાં પ્રમાણ અસ્તો થઈ જાય, એ બધી જાતનું આશ્ચર્ય એને છૂટી જાય છે. જાણવાનું કુતૂહળ છોડીને અંતરમાં સ્થિત થઈ જાય છે પણ એને અંતર્મૂળની સ્થિતિ છે. પાછું બહાર આવે તો સવિકલ્પ દશામાં પાછા એના વિચારો આવે છે, કારણ પૂર્ણ વિતરાગ નથી થયું. એ સવિકલ્પ દશામાં ભેદ જ્ઞાની ધારા રહે છે, એની સાથે પોતે ક્ષણે ક્ષણે જુદો નાયકની ધારા રહે, એની સાથે આ વિકલ્પ હોય છે, શુભ ભાવ હોય છે, શ્રુતનું ચિંતન હોય છે, પંચ પરમેશ્વરની ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની મહિમા બધા વિચારો હોય છે પણ એનાથી છૂટો ને છૂટો રહે છે. પણ નિર્વિકલ્પ કાળે આ બધું છૂટી જાય છે, એને ગમન થઈ જાય છે. આ માર્ગ ગુરુદેવે બતાવ્યો છે અને એ જ માર્ગની જિજ્ઞાસા લગ્ન લગાડે તો આ થાય એવું છે. પોતાની શુદ્ધતા પોતે શુદ્ધ સ્વરૂપ જ છે એનું ગ્રહણ કરીને જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય એ અંદર શુદ્ધતાની પર્યાય પ્રગટ કરવી તે શુદ્ધતા. દ્રવ્ય પોતે શુદ્ધ છે ને એને પર્યાયની શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ કહેવાની શુદ્ધતા. એમાં જે આ રાગ દ્વેષની પરિણતિ વિભાવ પરિણતિ છૂટીને સ્વભાવ પરિણતિ પ્રગટ કરવી તે મોક્ષની મોક્ષ કહેવાની શુદ્ધતા તે પામે તે કંઠ થાય. મોક્ષ, જે મોક્ષ સ્વરૂપ આત્મા શુદ્ધ સ્વરૂપ દેવ છે, એને ગ્રહણ કરીને તેમાં પરિણતિ શુદ્ધ રૂપે પ્રગટ કરવી, તે શુદ્ધ પર્યાય. અંદર વિતરાગી પર્યાયો પ્રગટ કરવી, અંદર સમ્યક દર્શન થી માંડીને ઠેઠ મુનિ દશા ને કેવળ જ્ઞાન સુધી જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, તે મોક્ષ કયો નહીં. પછી આ શુદ્ધ પરિણતિ જે થઈ રહી છે એનાથી છૂટો પડી અને પછી સાધકની દ્વારા વધતા વધતા આ શુદ્ધતાને પ્રગટ કરવી, તે મોક્ષ કયો નહીં. શુદ્ધતા તે પામે તે પણ સમજાયો. સંક્ષેપમાં સકળ સંક્ષેપમાં એ છે મોક્ષ એટલે શું, કે મોક્ષ કયો નહીં શુદ્ધતા, પોતે શુદ્ધ સ્વરૂપ આત્મા છે એને શુદ્ધ રૂપે પ્રગટ કરવો, તે મોક્ષનું સ્વરૂપ છે. શુદ્ધ છે તેને શુદ્ધ રૂપે પ્રગટ કરવો, સંપૂર્ણ શુદ્ધતા.
જય હો વિજય હો.